समय सार भगवान कुमकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा परिशिष्टमा आपणे कलश 266 नो स्वाध्याय करी रह्या छीए। आ कलश एनो अर्थ भावार्थ कर्या छे અને આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજીસ્વામીએ જે વિસ્તાર કર્યો છે એના મહદઅંશ લીધા છે। શેષ અંશ આજે લઈએ। મૂળ કળશમાં જે વાત આવી તેનું સહેજ પુનરાવર્તન કરીએ તો આચાર્ય ભગવાને આ કળશ 266 જે કહ્યો તે એની પહેલા જે વાત કરી ઉપાય ઉપેય ભાવની એટલે કે સાધક સાધ્ય ભાવની વાત કરી એ પછીથી એવા જ અર્થના કાવ્ય રૂપે કહેવામાં આવ્યું। એટલે કળશ 266માં એમ કહ્યું કે જે ભવ્ય પુરુષો કોઈપણ પ્રકારે એમનું મિથ્યાત્વ ગયું છે એટલે કે સમ્યક દર્શન થયું છે એવા પુરુષો એવા જીવો જ્ઞાન માત્ર નિજ ભાવમય પોતાના સ્વરૂપનો આશ્રય કરે છે અને એમ એ સાધકપણાને પામે છે અને સાધકપણાને પામીને સિદ્ધ થાય છે। પણ જેઓ મૂંડ મિથ્યાદ્રષ્ટિ છે પોતાના સ્વરૂપનો આશ્રય કરતા નથી તેઓ આવી દશાને પ્રાપ્ત કરતા નથી અને સંસારમાં પરિભ્રમણ કરે છે। તો આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એના શેષાંશો બાકી રહ્યા છે તે આપણે લઈએ। પ્રવચન રત્નાકર ભાગ 11માં પાના નંબર 235 અહીંયા કહે છે કે પોતાની સાધક દશા પ્રગટ થાય અને પછી આગળ વધીને સિદ્ધ દશા પ્રગટ થાય એવી આ અણમોલ અનુપમ ચીજ ચૈતન્ય વસ્તુ આત્મા છે। જેણે આ ચૈતન્ય હિરલાનો આશ્રય લીધો તે સાધકપણાને પામીને સિદ્ધ પદ પામશે। અનંત સુખનું ધામ એવું સિદ્ધ પદ એને અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે જેણે આ સાધકપણાને પ્રાપ્ત કર્યું છે એ પામશે એમ કહી અને અમૃતચંદ્રાચાર્ય દેવે વાસ્તવમાં ખરેખર સુખના વેણ ઘડાવ્યા છે। સ્વરૂપના આશ્રયે જેને સાધક દશા થઈ તેને અલ્પકાળમાં પરમ સુખધામ એવી સિદ્ધ દશા પ્રગટ થશે આવી વાત છે। અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે પણ જે મૂંડ છે મિથ્યાદ્રષ્ટિ છે જેઓ પોતાના ચિદાનંદ ઘન સ્વરૂપ ચૈતન્ય વસ્તુને ઓળખતા નથી સ્વરૂપનું ભાન નથી સ્વરૂપનું મહાત્મા આવ્યું નથી સ્વરૂપને જાણ્યું નથી અને પવિત્રતાનો પિંડ એવો પોતે અને અપવિત્ર એવો રાગ એ બંનેને એકરૂપ જાણે છે એ વિવેક શૂન્ય છે એ મૂંડ છે એ મિથ્યાદ્રષ્ટિ છે। પોતે તો પવિત્ર છે પણ એને જાણતા નથી અને અપવિત્ર એવો રાગ એ શુભ કે અશુભ ભાવ અહીં શુભની પ્રધાનતાથી વાત છે એટલે એ બંનેને એકને એક જાણે છે, પોતે પવિત્રતાનો પિંડ એ પોતે અને આ અપવિત્ર એવો રાગ શુભાશુભ ભાવ જે છે એમાં અશુભની વાત જવા દઈએ તો શુભની પ્રધાનતાથી વાત કરીએ તો પણ એ શુભ ભાવને અને પોતાનું સ્વરૂપ જે શુદ્ધ ભાવ એટલે શુદ્ધ ભાવ અને શુભ ભાવને બંનેને એકમેક જાણે છે, પોતે પવિત્રતાનો પિંડ છે, પોતે ભગવાન આત્મા છે, ચિદાનંદ ગણ વસ્તુ છે, એને અને રાગને એકમેક જાણે છે, એકમેક માને છે, એ વિવેક શૂન્ય છે, એ મૂંડ છે, એ મિથ્યાદ્રષ્ટિ છે, અજ્ઞાની છે, મોહી છે, અને એમાં પોતાના સ્વરૂપને તો બિલકુલ જાણી નથી. એને તો એમ છે કે રાગથી મને લાભ થશે અને આ વ્યવહાર કરતા કરતા આ ધર્મ પ્રગટ થઈ જશે, વ્યવહાર કરતા કરતા નિશ્ચય ધર્મ પ્રગટ થશે એમ માને છે. એવા જે મૂંડ છે, મિથ્યાદ્રષ્ટિ છે, એવા જીવો તો આ સાધક ભાવને પ્રાપ્ત કરતા નથી, તેથી એ તો ભવના ભ્રમણ કરશે. આવા મિથ્યાદ્રષ્ટિ જીવો ગુરુદેવ કહે છે કે આ ભૂમિકાને અર્થાંત સમ્યક દર્શન આદિ ભાવને સાધકપણાને પ્રાપ્ત કરતા નથી. જેઓ શુભના વિકલ્પમાં રોકાયેલા છે તેઓ સાધકપણાની ભૂમિકાને પ્રાપ્ત કરી શકતા નથી, અને નથી કરી શકતા તો પછી ભવના ભ્રમણ કરશે. કોઈએ પ્રશ્ન કર્યો કે એવા વ્રત તપ ભક્તિ પૂજા દયાદાન ઇત્યાદિ ભગવાને કહેલા સાધન તો કરે છે ને, તો પછી એ મુક્તિને નહીં લે, એ મુક્તિને નહીં પ્રાપ્ત કરે. ગુરુદેવ ઉત્તર આપે છે કે એ તો બધા ઉપચારથી સાધન કયા છે એ સાધન નથી, એને પરમાર્થે સાધન કહેવાય નહીં. એમની એ ભૂલ છે કે એને એ પરમાર્થ સાધન માને છે. જે ઉપચાર સાધન કહ્યું એને પરમાર્થ સાધન માને છે, એ જ મોટી ભૂલ છે. વ્રત આદિ કંઈ વાસ્તવિક સાધન નથી, પરમાર્થ એ સાધન નથી. તેથી રાગમાં જ રોકાયેલા તેઓ બહારમાં ચાહે તો નગ્ન દિગંબર સાધુ થાય, જંગલમાં રહે તો પણ પંચ મહાવ્રત આદિ પાળતા હોય તોય એ સાધકપણાને પામતા નથી, તો મૂંડ છે. એટલે કે સમ્યક દર્શન પ્રગટ કરતા નથી અને શુભ ભાવમાં જ રાખી રહ્યા છે, તો એ મૂંડ છે. ગુરુદેવ તો કહે છે કે 11 અંગ અને 9 પૂર્વની લબ્ધિ પ્રગટ થઈ હોય તોય શું, એવું શાસ્ત્રનું જ્ઞાન હોય તો પણ શું, જ્યાં સુધી એ પોતે જ્ઞાન ભાવે પરિણમતો નથી, સમ્યક દર્શન પ્રગટ કરતો નથી, ત્યાં સુધી એવું દ્રવ્ય સ્રોતનું અગાધ જ્ઞાન છે તે કાંઈ કાર્યકારી થતું નથી. એટલે કહે છે કે તોય શું 11 અંગ અને 9 પૂર્વની લબ્ધિ પ્રગતિ હોય તોય શું, તોય તેઓ અજ્ઞાની છે. અજ્ઞાની કઈ રીતે અજ્ઞાની છે કે પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી. જે સ્વરૂપ પોતાના અનંત ગુણના કારણે જ રહ્યું છે, ત્રિકાળ એવું ને એવું રહ્યું છે, એવા પોતાના સ્વરૂપને એ જાણતા નથી. પોતાનો જ્ઞાન સ્વભાવ છે એને જાણતા નથી, એનું જ્ઞાન કરતા નથી, માટે એ અપેક્ષાથી અજ્ઞાની છે. બાહ્યમાં જે આ દ્રવ્ય સ્રોતનો અભ્યાસ કર્યો એટલે જ્ઞાની થઈ ગયા એમ નહીં, સ્વરૂપનું જ્ઞાન કરે, પોતાના સ્વરૂપનો અનુભવ કરે તો જ્ઞાની થાય. અંદરમાં જ્ઞાન ગુણ પડ્યો છે, એનું પરિણમન થઈ રહ્યું છે. એવી રીતે અનંત ગુણ છે તો અનંત ગુણનું પરિણમન થયું એવું છે, અને એને અનુભવવા વાળું આ જ્ઞાન છે. એવા જ્ઞાનની પર્યાયમાં એને એનો અનુભવ થાય છે, તો એ અનુભવ નથી ત્યાં સુધી એને ભલે ને 11 અંગ અને 9 પૂર્વના જ્ઞાનની લબ્ધિ હોય તો એ શું. રાગની એકતાની આડમાં તેમને આત્મજ્ઞાન થયું નથી, શુભ ભાવને મહત્વ આપતા એમને આત્મજ્ઞાન થયું નથી. જે રાગના પુણ્યના પ્રેમમાં ફસ્યો છે તે વ્યભિચારી છે, મૂંડ છે. આવા મૂંડ જીવો રાગ વિનાની સાધકની ભૂમિકાને પામતા નથી, તેઓ સંસારમાં જ પરિભ્રમણ કર્યા કરે છે. મોટો સંસાર સમુદ્ર પડ્યો છે, કદી ઊંચે સ્વર્ગમાં અવતરે એટલે કે દેવલોકમાં જાય અને કદી ગેઠે નર્કમાં જાય. વારાવાર દુઃખને ભોગવે છે, પણ પોતે એવા સાધકપણાને પામતા નથી અને દુઃખી દુઃખી રહે છે. જે એવો પુરુષાર્થ કરે છે, સ્વનો પુરુષાર્થ કરે છે, સ્વની સન્મુખતા કરે છે અને સાધક થાય છે, એ જ સિદ્ધ દશાને પ્રગટ કરે છે. અહીંયા ભાવાર્થ ઉપરના પ્રવચનમાં ગુરુદેવ કહે છે, કોઈને ગુરુએ કહ્યું કે મારી સામું માં જો, એટલે મારી સામું જો નહીં, અંદર ચિદાનંદ ઘન પ્રભુ તું છો ત્યાં તારામાં જો. ગુરુએ કોઈકને એમ કહ્યું કે ભાઈ તું મારી સામું નહીં જો, તારી અંદરમાં ચિદાનંદ ઘન પ્રભુ તું છો ત્યાં તારામાં જો, ત્યાં જા અને ત્યાં જ રમી જા, ત્યાં જ ઠરી જા. અને તેણે એમ કર્યું તો સંકિત સહિત તેને સાધકપણું થયું, તથા કોઈ સ્વયં અંદર જાગૃત થઈ અંતઃપુરુષાર્થ કરી સાધક થયો. એટલે એક વાત તો એ કહી કે ગુરુના નિમિત્તે એ સાધક થયો, અથવા તો એ પોતે સ્વયં જાગૃત થઈ અંતઃપુરુષાર્થ કરીને સાધક થયો. આમ સંકિત યુક્ત સાધકપણાને પામીને જીવો સિદ્ધ દશાને પામે છે. આવો જે સાધક થયો છે તે જ સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. બંને દશા તો પોતાની જ છે, સાધક દશા વખતે પણ એ જ આત્મા છે, સિદ્ધ દશા વખતે પણ એ જ આત્મા છે. પણ સંસાર દશામાં રખડતો જીવ જ્યારે એવો પુરુષાર્થ કરીને સાધક દશા પ્રગટ કરે છે તો ત્યાંથી મોક્ષ માર્ગની શરૂઆત છે અને એ સિદ્ધ દશામાં પરિણમે છે, સિદ્ધ દશા રૂપે એ થઈ જાય છે. સંસાર દશા તો અનાદિની છે, એ પર્યાય તો અનાદિની છે, સંસાર દશામાં તો એ અનાદિથી છે, ચાર ગતિના ભ્રમણ કરે છે એ દશામાં તો છે. પણ હવે જો એને પોતાના સ્વરૂપનું મહાત્મા આવ્યું છે અને સ્વરૂપ સન્મુખ થઈ અને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના નિર્મળ પરિણામ કરે છે તો એ સાધક દશાને પ્રાપ્ત થાય છે. અને એમ જ એ સાધક દશાને પ્રાપ્ત થયો થતો એવો ને એવો પુરુષાર્થ ઉગ્રપણે કરતો કરતો સિદ્ધ દશાને પ્રગટ કરે છે, એટલે એ પોતે જ સિદ્ધપણે પરિણમી જાય છે. પરંતુ જેઓ શુભાશુભ ક્રિયામાં જ લીન થઈ રોકાયા છે તેઓ આત્મવસ્તુને પામતા નથી, સંસારમાં રખડ્યા કરે છે. આવી વાત છે. તો આ રીતે કળશ 266 અહીંયા પૂરો થાય છે. હવે આગળ આવી ભૂમિકાની વાત કરી તો આવી ભૂમિકાનો આશ્રય કરનાર જીવ કેવો હોય તે હવે કળશ 267માં આચાર્ય ભગવાન આપણને કહે છે. તો કળશ 267 આપણે લઈએ. ત્યાતવાદ કૌશલ સુનિશ્ચલ સંયમ્યાભ્યાસ જ્યો ભાવેત્યત્ર સ્વમીહોપયુક્ત જ્ઞાન ક્રિયાનય પરસ્પર તીવ્ર મૈત્રી પાત્રીકૃત રહેતિ ભૂમિમિન એક. કળશ 267ના અર્થમાં અહીંયા કહે છે કે જે પુરુષ સ્યાદવાદ કૌશલ સુનિશ્ચલ સંયમાભ્યાસ, એટલે સ્યાદવાદમાં પ્રવીણતા તથા સુનિશ્ચલ સંયમ એ બંને વડે, સ્યાદવાદમાં પ્રવીણતા તથા સુનિશ્ચળ સંયમ એ બંને વડે, એટલે કે રાગાધિક અશુદ્ધ પરિણતિના ત્યાગરૂપ જે સંયમ છે તે, એક તો સ્યાદવાદમાં પ્રવીણતા અને બીજું કે રાગાધિક અશુદ્ધ પરિણીતિના ત્યાગરૂપ જે સંયમ એને સુનિશ્ચળ સંયમ કહેવું, તો એવા સુનિશ્ચળ સંયમ અને ત્યાગવાદ એ બંને વડે ઇહ ઉપયુક્ત અહ અહ સ્વમ ભાવયતી એ બંને વડે પોતામાં ઉપયુક્ત રહેતો થકો, એટલે કે પોતાના જ્ઞાન સ્વરૂપ આત્મામાં ઉપયોગને જોડતો થકો પ્રતિદિન પોતાને ભાવે છે, નિરંતર પોતાના આત્માની ભાવના કરે છે. સ એક તે એક જ, એટલે એ જ પુરુષ જ્ઞાન ક્રિયા નય પરસ્પર તીવ્ર મૈત્રી પાત્રીકૃત ઇમામ ભૂમિ રહેતી. તે જ એક પુરુષ જ્ઞાન નય અને ક્રિયા નયની પરસ્પર તીવ્ર મૈત્રીના પાત્રરૂપ થયેલો આ જ્ઞાન માત્ર નિજ ભાવમય ભૂમિકાનો આશ્રય કરે છે. જો શરૂઆતમાં જ કહી દીધું કે આ ભૂમિકાનો આશ્રય કરનાર જીવ કેવો હોય, તો આ જીવ કેવો હોય એની વાત કળશમાં આચાર્ય ભગવાને કરી. એને શું છે? ત્યાગવાદમાં પ્રવીણતા અને સુનિશ્ચળ સંયમ, અને એ બંને વડે એ ઉપયુક્ત છે, એટલે એ બંને સહિત પોતાના જ્ઞાન સ્વરૂપ આત્મામાં ઉપયોગને એ જોડતો થકો હંમેશા નિરંતર પોતાના આત્માની ભાવના કરે છે, અને એ જ જ્ઞાનમય અને ક્રિયાનયની પરસ્પર તીવ્ર મૈત્રીના પાત્રરૂપ થયો છે, અને એ જ્ઞાન માત્ર નિજ ભાવમય ભૂમિકાનો આશ્રય કરી રહ્યો છે. જો આમાં તો એની દશા બતાવીને એની યોગ્યતા બતાવી દીધી કે કેવી યોગ્યતા છે એની એ વખતે ત્યાગવાદમાં પ્રવીણ. ત્યાગવાદમાં પ્રવીણ એટલે કંઈ સમજવા માટે કે બોલવા માટે કથનમાં ત્યાગવાદ બીજાને સમજાવી દે એવી પ્રવીણતાની અહીંયા વાત નથી, પરંતુ અનેકાંતના સ્વરૂપને જે બરાબર યથાર્થ સમજ્યો છે અને પછી પોતાના સ્વરૂપનું એને ભાન છે અને સાથે સંયમ છે એની અહીંયા વાત કરી છે. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે જે જ્ઞાન નયને જ ગ્રહીને ક્રિયા નયને છોડે છે, માત્ર જ્ઞાન નયને જ ગ્રહીને ક્રિયા નયને છોડે છે, એટલે કે સંયમ આવી છે જ નહીં અને માત્ર સુષુ જ્ઞાન છે, તે પ્રમાદી અને સ્વચ્છંદી પુરુષને આ ભૂમિકાની પ્રાપ્તિ થઈ નથી. વળી જે ક્રિયાનયને જ ગ્રહીને જ્ઞાનનયને જાણતો નથી, જ્ઞાન વિના માત્ર એ ક્રિયા જ કરે છે, ભાવમાં જ રહ્યો છે. જ્ઞાન એટલે પોતાના આત્માનું જ્ઞાન, અહીંયા તો એવો અર્થ કરવાનો છે. જ્ઞાન નયને જાણતો નથી તે વ્રત સમિતિ ગુપ્તિરૂપ શુભ કર્મથી સંતુષ્ટ પુરુષ પણ આ નિષ્કર્મ ભૂમિકાની પ્રાપ્તિ કરી શકતો નથી. પરંતુ જે પુરુષ અનેકાંતમય આત્માને જાણે છે, અનુભવે છે તથા સુનિશ્ચળ સંયમમાં વર્તે છે, જે પુરુષ અનેકાંતમય આત્માને જાણે છે, અનુભવે છે તથા સુનિશ્ચળ સંયમમાં વર્તે છે. સુનિશ્ચળ સંયમ કેવો કયો? અહીંયા કે રાગાદિક અશુદ્ધ પરિણતિના ત્યાગરૂપ છે એ શુદ્ધ સુનિશ્ચળ સંયમ છે. સુનિશ્ચળ સંયમ એટલે અશુદ્ધ પરિણતિનો જેમાં ત્યાગ થયો છે એવો સંયમ. હવે અશુદ્ધ પરિણતિ તો રાગાદી રૂપ હોય છે. અશુદ્ધ પરિણતિ એટલે શું? શુદ્ધ ભાવે પરિણતિ નથી, અને શુદ્ધ ભાવે પરિણતિ નથી એટલે શુભ કે અશુભ ભાવ રૂપ પરિણતિ છે એટલે રાગાદી રૂપ પરિણતિ છે એ જ અશુદ્ધ પરિણતિ છે અને એનો ત્યાગ એટલે એ છે જ નહીં એમ એ શુદ્ધ ભાવે એ સુનિશ્ચળ સંયમે એ પરિણમે છે એટલે એવો સંયમ એવો સંયમ. તો અહીંયા પંડિતજી કહે છે કે જે પુરુષ અનેકાંતમય આત્માને જાણે છે અનુભવે છે તથા સુનિશ્ચળ સંયમમાં વર્તે છે એટલે કે રાગાદિક અશુદ્ધ પરિણતિનો ત્યાગ કરે છે એ રીતે જેણે જ્ઞાનમય અને ક્રિયાનયની એ રીતે જેણે જ્ઞાનનય અને ક્રિયાનયની પરસ્પર તીવ્ર મૈત્રી સાધી છે તે જ પુરુષ આ જ્ઞાન માત્ર નિજ ભાવમય ભૂમિકાનો આશ્રય કરનાર છે. હું ભગવાન આત્મા જ્ઞાન માત્ર છું તો એવી જ્ઞાન માત્ર ભૂમિકાનો આશ્રય કરનાર કોણ છે તો કે જેણે પારમાંથી પોતાનો ઉપયોગ અંતર તરફ વાળ્યો છે અને પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે એવો સમ્યક દ્રષ્ટિ થયો છે એની વાત કરી છે કે એ જ્ઞાન માત્ર નિજ ભાવમય ભૂમિકાનો આશ્રય કરનાર. હવે આવો છે તો એની બીજી વિશેષ વાત અહીંયા લીધી છે કે એવા પુરુષને એવું જેને સમ્યક દર્શન થયું છે એ સાધક થયો છે તો હવે એને સંયમ પણ હોય જ છે. હવે એને સુનિશ્ચળ સંયમ પણ પ્રાપ્ત હોય જ છે એટલે તો એ સાધકમાંથી સિદ્ધ થાય છે. આગળ જે કહ્યું કે સાધક દશાથી મોક્ષ માર્ગની શરૂઆત થઈ અને એમ સાધક દશા કરતા કરતા પૂર્ણ શુદ્ધ દશા એટલે સિદ્ધ દશાને પ્રાપ્ત કરી જ લે છે. તો સિદ્ધ દશાને પ્રાપ્ત કરી લે છે તો એ આગળ એવો પુરુષાર્થ ઉપાડે છે. એ પુરુષાર્થમાં શું છે તો કે સંયમ છે, એમાં સંયમ છે. તો અહીંયા એ વાત લીધી છે કે એ સાચો સંયમી થઈ અને સિદ્ધ દશાને પ્રગટ કરે. આ ભૂમિકાને જે સ્પર્શ્યો છે પોતાની સાધક ભૂમિકા જેને આવી છે એને સાચો સંયમ હોય અને એને સાચો સંયમ હોય તો એ શુદ્ધ પૂર્ણ શુદ્ધ દશાને પ્રાપ્ત કરે. એટલે એની દશા કેવી અદભુત હોય. જ્ઞાનનય અને ક્રિયાનયની પરસ્પર તીવ્ર મૈત્રી એણે સાધી લીધી છે. તો આનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પંચાસ ટીકા સંગ્રહમાં પણ શાસ્ત્રના અંતમાં આ વાત કરી છે. જ્ઞાનનય અને ક્રિયાનયના ગ્રહણ ત્યાગનું સ્વરૂપ ત્યાં વર્ણ્યું છે. આપણે એ તો અત્યારે નથી લેતા પણ પૂજ્ય ગુરુદેવ પાસેથી એનો વિસ્તાર સમજીએ. બહુ સરસ ખાસ છે. પ્રવચન રત્નાકર ભાગ 11મો પાન નંબર 236 કળસ 267 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. અહીંયા બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે અહીં સ્યાદવાદની પ્રવીણતા અને સુનિશ્ચળ સંયમ એમ બે વાત લીધી છે. ત્યાં સ્યાદવાદની પ્રવીણતા એટલે શું પહેલા તો એ સમજીએ. ગુરુદેવ એ વાત આપણને સમજાવે છે કે સ્યાદવાદની પ્રવીણતા એટલે શું. કઈ પંડિતાઈ કરવાની વાત નથી. સ્યાદવાદની પ્રવીણતામાં પંડિતાઈ કરવાની વાત નથી. એ તો સમજાવી શકાય કે સ્યાદવાદ શું છે. પણ અહીંયા તો બીજી વાત છે. ગુરુદેવ કહે છે કે દ્રવ્ય સ્વરૂપમાં ભગવાન ત્રિકાળી એક જ્ઞાયકમાં નિમિત્ત રાગ કે પર્યાય નથી અને નિમિત્ત રાગ કે પર્યાયમાં ભગવાન જ્ઞાયક નથી. આવું સ્વના આશ્રયે જે જ્ઞાન સિદ્ધાંતરૂપ પરિણમન થાય તે સ્યાદવાદની પ્રવીણતા છે. પંડિતો ગુરુદેવની સભામાં બેસતા હતા તો અમસ્તા નહોતા બેસતા. જો પંડિતો આવા અર્થ કાઢી નહોતા શકતા. કેવો અદભુત અધ્યાત્મથી ભરેલો અર્થ કાઢે છે. કે એટલા અર્થને સમજીએ ત્યાંય આપણને અંતરમાં થઈ જાય કે આ જ મોક્ષનો માર્ગ હોય. સુંદર વાત કરી છે ગુરુદેવે. શ્યાદવાદની પ્રવીણતા એટલે શું? કે છે કે દ્રવ્ય સ્વરૂપમાં પોતાનું ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય સ્વરૂપ છે. દ્રવ્ય સ્વરૂપમાં ભગવાન ત્રિકાળી એક જ્ઞાયકમાં ચિદાનંદ ઘન વસ્તુ છે ને, પોતે ચીજ છે ને, શુદ્ધ વસ્તુ છે ને, એની અંદર નિમિત રાગ કે પર્યાય નથી. ભગવાન આત્મામાં નિમિત નથી, રાગ નથી કે પર્યાય નથી. અને નિમિત રાગ કે પર્યાયમાં ભગવાન આત્મા નથી, આ જ્ઞાયક નથી. આત્મામાં નિમિત રાગ કે પર્યાય નથી અને નિમિત રાગ કે પર્યાયમાં ભગવાન જ્ઞાયક નથી. આ અનેકાંત થયો. એટલે આવું સોના આશ્રય જે જ્ઞાન શ્રદ્ધાન રૂપ પરિણમન થાય તે શ્યાદવાદની પ્રવીણતા છે. એણે અનેકાંતથી પોતાના સ્વરૂપને જાણ્યું છે, અનુભવ્યું છે. શું વાત કરી છે કે ભગવાન આત્મામાં નિમિત રાગ કે પર્યાય નથી. આ બોલવાની વાત નથી, એ વાતનો એવો અનુભવ થવો જોઈએ કે ખરેખર વાસ્તવમાં આત્મામાં નિમિત રાગ કે પર્યાય નથી અને નિમિત રાગ કે પર્યાયમાં ભગવાન નાયક નથી. કેવી રીતે થાય? તો કે સ્વનો આશ્રય કરતા થાય. સ્વનો આશ્રય કરતા આવું જ્ઞાન શ્રદ્ધાન રૂપ પરિણમન થાય છે, નિર્મળ પરિણમન થાય છે. અને એને જ શ્યાદવાદની પ્રવીણતા કહી છે. બીજી રીતે કહીએ તો શુદ્ધમાં રાગાદિ નહીં. શુદ્ધ પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, તો એવા શુદ્ધમાં રાગાદિ નહીં, કોઈ મલિનતા નહીં, કોઈ વિભાવ નહીં. અને એ રાગાદિમાં શુદ્ધ નહીં, રાગાદિની અંદર શુદ્ધ આત્મા નથી. એટલે શુદ્ધમાં રાગાદિ નહીં અને રાગાદિમાં શુદ્ધ નહીં. એ અનેકાંત થયું. અને એવું જ્ઞાનનું પરિણમન તે શ્યાદવાદની પ્રવીણતા છે. અનેકાંત હોય તો શ્યાદવાદ હોય ને, એટલા માટે ગુરુદેવે આ અનેકાંત કર્યું કે શુદ્ધમાં રાગાદિ નહીં ને રાગાદિમાં શુદ્ધ નહીં. અથવા તો પહેલા જે રીતે કહ્યું એ રીતે કે ત્રિકાળી જ્ઞાયકની અંદર નિમિત રાગ કે પર્યાય નહીં અને નિમિત રાગ કે પર્યાયમાં જ્ઞાયક નહીં. એટલે એ રીતે અનેકાંત કર્યું. અને એવું અનેકાંત માત્ર વિકલ્પમાં જાણ્યું એમ નહીં, પણ સ્વના આશ્રય એવું જ્ઞાન શ્રદ્ધાંતરૂપ પરિણમન પણ થયું તો ત્યારે એ શ્યાદવાદની સિદ્ધિ થઈ. એમાં એ શ્યાદવાદની પ્રવીણતા છે. બહુ સરસ વાત નથી. તથા જેમાં અશુદ્ધ પરિણતિનો ત્યાગ વર્તે છે એવી સ્વસ્વરૂપની રમણતા સ્થિરતા નિશ્ચલતા તે સંયમ છે. બે વાત લીધી છે ને, શ્યાદવાદની પ્રવીણતા અને સંયમ. કેવો સંયમ લીધો છે? નિશ્ચલ. તો કે છે કે જેમાં અશુદ્ધ પરિણતિનો ત્યાગ વર્તે છે એવી સ્વસ્વરૂપની રમણતા સ્થિરતા નિશ્ચલતા તે સંયમ. એ બે વસ્તુની વાત કરી છે. અહીંયા કહે છે કે શ્યાદવાદની પ્રવીણતા અને સુનિશ્ચળ સંયમ, એ બે વડે જે પુરુષ પોતામાં ઉપયુક્ત રહેતો થતો, એમ પોતાના ઉપયોગને સ્થિર કરીને રહ્યો છે એવો, એ બે વડે જે પુરુષ પોતામાં ઉપયુક્ત રહેતો થતો, ઉપયોગને પોતામાં જ સ્થિર કરતો થકો, પ્રતિદિન પોતાને ભાવે છે, પોતાને અનુભવે છે, તે આ ભૂમિકાને અર્થાંત સાધકપણાને પામે છે. આવી વાત છે. આગળ કહે છે કે જેને સમ્યક શ્રદ્ધાન જ્ઞાન પ્રગટ થયું તેને સ્વ આશ્રય સુનિશ્ચળ સંયમ પ્રગટ થાય છે. સંયમ કેવી રીતે પ્રગટ થાય છે? સમ્યક શ્રદ્ધાન થાય પછી સંયમ પ્રગટ થાય. ત્યાં સુધી કોઈ સંયમ છે જ નહીં. ત્યાં સુધી બધો શુભભાવ જ છે. બાહ્યમાં ગમે તેવા વ્રત હોય, તપ હોય, ચારિત્ર હોય, બધું શુભભાવ છે. એથી વિશેષ કાંઈ નથી. સમ્યક દર્શન વિના એ શુભભાવ જ છે. પહેલી શરૂઆત ધર્મની સમ્યક દર્શનથી જ થાય છે. પદ્મનંદી પંચ વિસંતિમાં પણ આચાર્ય પદ્મનંદીએ જે ઉપદેશ આપ્યો છે, જે શ્રાવકને ઉપદેશ આપ્યો છે, તો એમાં પણ એમ કહ્યું છે કે જો તું સમ્યક દ્રષ્ટિ થયો હોય તો તું અવશ્ય દાન કરજે. જે દાન નથી કરતો તે જૈન નથી, એમ પછી આગળ બધી વાત કરી છે. એ જ રીતે બધા અધિકારમાં જે જે ઉપદેશની વાત કરી છે ત્યાં એ વાત તો લાગુ પાડે જ છે. અત્યારે ભગવાન કે જો તું સમ્યક દ્રષ્ટિ થયો હોય તો સમ્યક દર્શન વિના એ કાંઈ જે કરે છે એ તો શુભભાવ છે. તો શુભભાવ છે. શ્રાવક આચારની વાત કરીએ પણ વાસ્તવમાં તો એ શ્રાવક આચાર, સાચા શ્રાવક આચાર ક્યારે થાય? ક્યારે શ્રાવકપણું હોય તો અને શ્રાવકપણું ક્યારે થાય? શ્રાવકપણું તો સમ્યક દર્શન સહિત જ હોય, એ વિના કોઈ શ્રાવકપણું નથી. વાણિયાને ઘેર જન્મ્યા એટલે આપણે શ્રાવક થઈ ગયા એવી માન્યતા હોય તો કાઢી નાખે, એમ શ્રાવકપણું નથી ભાઈ. શ્રાવકપણું તો પ્રગટ કરવાની વસ્તુ છે. ડોક્ટરના દીકરાને આપણે એમ કહીએ ડોક્ટર ડોક્ટર તો એમ ન ચાલે. એને ભણવું પડે ને ડોક્ટર થવું પડે. ડોક્ટરનો દીકરો થયો એટલે ડોક્ટર એમ નથી. એવું આ શ્રાવકપણાનું છે કે શ્રાવકપણું તો એને પ્રગટ કરવાનું છે. અહીંયા કહે છે કે જેને સમ્યક શ્રદ્ધાન જ્ઞાન પ્રગટ થયું તેને સ્વ આશ્રય સુનિશ્ચળ સંયમ પ્રગટ થાય છે. જ્ઞાન શ્રદ્ધાન થવામાં સ્વભાવ સન્મુખતાનો જે પુરુષાર્થ છે તેનાથી સુનિશ્ચળ સંયમ થવામાં ચારિત્રનો અનેક ગણો પુરુષાર્થ હોય છે. જો સમ્યક દર્શનમાં તો પુરુષાર્થ છે જ, ઘણો પુરુષાર્થ છે, વાત તો બરાબર છે. એટલે દાન શ્રદ્ધાન થવામાં સ્વભાવ સન્મુખનો જે પુરુષાર્થ છે એ કંઈક ઓછો નથી. પણ કહે છે કે એનાથી અનેક ગણો પુરુષાર્થ સુનિશ્ચળ સંયમ થવામાં છે. સુનિશ્ચળ સંયમ રાગાદી અશુદ્ધ ભાવથી રહિત એવો સુનિશ્ચળ સંયમ, એમાં એકાગ્રતા, લીનતા અને સ્થિરતા થઈ જાય છે એવો એ સંયમ એને ચારિત્ર કર્યું છે. તો એમાં એના કરતા અનેક ગણો પુરુષાર્થ છે. પણ સમ્યક દ્રષ્ટિને એવો પુરુષાર્થ થઈ જ જાય છે. બધાનો સમય એમાં જુદો જુદો. દરેક જીવને સમ્યક દર્શન થયા પછીથી ચારિત્રનો ઉત્કૃષ્ટ પુરુષાર્થ ક્યારે થાય એના કોઈ નિયમ નથી હોતા. એનો કોઈ નિયમ નથી. જેને સમ્યક દર્શન થયું છે એને એવો ઉત્કૃષ્ટ પુરુષાર્થ થાય જ છે, થયા વિના રહેતો નથી, અને એ પૂર્ણ દશાને પ્રગટ કરે જ છે. તેથી એવું ચારિત્ર જ્યારે પ્રગટ થાય ત્યારે સિદ્ધ દશા પ્રગટ થાય છે. કે એ ચારિત્રની તો શું વાત કરવી, એમાં તો અનેક ગણો પુરુષાર્થ છે. સમ્યક દર્શનના પુરુષાર્થથી અનેક ગણો પુરુષાર્થ ચારિત્રનો પુરુષાર્થ છે. કેમ કે એ તો અંતરંગ ચારિત્રની વાત છે. બાહ્યમાં ચારિત્ર લીધું એ ચારિત્રની વાત નથી. બાહ્યમાં તો બરાબર છે, એનું શુદ્ધ ચારિત્ર હોય, પણ અંતરમાં જે એવું ચારિત્ર પ્રગટ કરે છે એટલે સાતમા ગુણસ્થાનની દશા છે, એ જ અદભુત દશા છે. ને એમાં સાતમા ગુણસ્થાનથી જ્યારે એ શ્રેણી ચડે, સાતમા ગુણસ્થાનના બીજા ભાગમાં એ શ્રેણી ચડે છે, તો ઘણો ઉગ્ર પુરુષાર્થ છે. એની તો શું વાત કરવી. તો સમ્યક દર્શનના પુરુષાર્થ કરતા અનેક ગણો વિશેષ પુરુષાર્થ છે, એ ચારિત્ર છે. અને એવું ચારિત્ર થાય છે ત્યારે એ શ્રેણી ચડે છે, તો પછી આગળ વધી અને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. ચારિત્ર તો શું ચીજ છે? ચારિત્ર એટલે શું? જે ચૈતન્ય સ્વરૂપ જ્ઞાનમાં પ્રતિભાષ્યું અને શ્રદ્ધામાં આવ્યું તેમાં વિશેષપણે ચરવું, રમવું, ઠરવું, જમવું તેનું નામ ચારિત્ર છે. જે ચૈતન્ય સ્વરૂપ પોતાને જ્ઞાનમાં પ્રતિભાષ્યું, શ્રદ્ધામાં આવ્યું, એ સ્વરૂપને વિશે જ લીનતા, રમણતા, સ્થિરતા કરવી એનું નામ ચારિત્ર છે. જેમાં પ્રચુર આનંદના ભોજન થાય છે, પ્રચુર આનંદની દશા હોય છે, એટલે સંવેદન પોતાને એનું જ છે, આનંદનું સંવેદન છે, અલૌકિક આનંદનું સંવેદન છે. એવી સ્વાનુભવની સુનિશ્ચલ દશા તેને ચારિત્ર કહે છે. અશુદ્ધતાનો ત્યાગ થઈ શુદ્ધ રત્નત્રય પરિણતિનું પ્રગટ થવું એનું નામ સંયમ અર્થાત ચારિત્ર છે. કોઈએ પ્રશ્ન કર્યો કે છ કાયની દયા પાળવી તેને સંયમ કહે છે ને? તો તે કહે છે કે હા, છ કાયની દયા પાળવી તેને સંયમ કહેલ છે, પણ એ તો ભેદરૂપ સંયમ છે, વાસ્તવમાં તે શુભ રાગ છે. અને ધર્મી પુરુષની ધર્મ પરિણતિનો સહચર જાણી તેને ઉપચારથી સંયમ થયેલો છે. એ શુદ્ધભાવ છે, પણ એ સહચર જાણીને એને ઉપચારથી સંયમ થયો છે. વાસ્તવમાં તો એ શુદ્ધભાવ જ છે, એ સંયમ નહીં. સંયમ તો અંતરંગ દશા છે. આગળ 237માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે, કેટલાક લોકો તો વળી એમ કહે છે કે આચાર્ય કુંકુમદેવની વાત કરે છે કે એમને પણ બાહ્યમાં ચારિત્ર હતું ને. શું કહે છે કે આચાર્ય કુંકુંદાચાર્યને પણ આ પ્રકારે બાહ્યમાં ચારિત્ર હતું ને, એ પણ અહિંસા આદિ મહાવ્રત પાળતા હતા ને, તો અમે કેમ ના પાડીએ? બુદ્ધે સમજાવે છે કે ભાઈ, એમની અંતરંગ દશાનો તો તમે વિચાર કરો, એ કઈ માત્ર બાહ્ય ચારિત્ર પાળતા હતા એવી ક્યાં વાત હતી? બાહ્ય ચારિત્ર માત્ર એમની દશા હતી કે અંતરંગ દશા પણ અદભુત હતી? તમને એમની અંતરંગ દશા ક્યાંથી દેખાય? એમની વાત તો અદભુત વાત છે. બાહ્યમાં શુદ્ધ ચારિત્ર પાંચ મહાવ્રત સહિત હોય, પણ એ કઈ એમની મહત્તા નથી. એમની મહત્તા તો પોતાના અંતરંગ ચારિત્રને કારણે છે. આત્મા ગુણસ્થાનની પૃથુ સ્વસંવેદન સહિતની જે દશા આચાર્ય ભગવાનની જે હતી, એની શું વાત થાય? કે છે કે અરે ભાઈ, તને આચાર્ય દેવના અંતરના સ્વરૂપની ખબર નથી. મુખ્યપણે તેઓ શુદ્ધ ઉપયોગમાં જ સ્થિતલીન હતા. મુખ્યપણે તેઓ શુદ્ધ ઉપયોગમાં જ સ્થિતલીન હતા. એની ચડી અને કેવળ જ્ઞાન પ્રગટ ન કરી શક્યા. કેમ કે હવે કેવળી ભગવાનના વિરહ પડ્યા, તીર્થંકર ભગવાન હતા નહીં, અને ભગવાન મહાવીર સ્વામી પછીથી આશરે 450 વર્ષ પછીથી એ થયા. તો એવા કાળમાં કુંકુંદાચાર્ય ભગવાન થયા, તે વખતે કેવળીની નિદ્રા પણ હતી નહીં. એટલે એવો જ નિમિત્ત સંબંધ કે એમને આ ભાવમાં કેવળ જ્ઞાન નથી થવાનું, એટલે એમને એ નિદ્રા નહીં પ્રાપ્ત થઈ. પણ અહીંયા તો એમ કહેવું છે કે એ પોતે તો આત્માના પ્રત્યુ સ્વસંવેદન સહિત હતા ને, શુદ્ધ ઉપયોગમાં જ સ્થિત અને લીન હતા. બારમાં તો બહુ ઓછું હતા. આત્મા ગુણસ્થાનની અદભુત દશા હતી. અંતર્મુહૂર્તમાં તો પોતાના સ્વરૂપને સ્પર્શ કરી લેતા હતા. અંતર્મુહૂર્ત કરતા ઓછો સમયે જ એ સ્વવિકલ્પ દશામાં રહેતા હતા. અંતર્મુહૂર્તની અંદર તો નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપમાં ચાલ્યા જતા હતા, ત્યાં જ લીન રહેતા હતા. આવી અદભુત દશા હતી એમની. કુંકુંદાચાર્ય ભગવાનની વાત કરીએ કંઈ એમ થાય છે, નિરંતર શુદ્ધ ઉપયોગની જ તેમને ભાવના હતી. ભાવના હતી એટલે એનો અર્થ અહીંયા ઈચ્છા હતી એમ નહીં, એવા ભાવે હતા, એ ભાવના હતી. નિરંતર શુદ્ધ ઉપયોગની જ તેમને ભાવના. એ નિરંતર હંમેશા એ શુદ્ધ ઉપયોગમાં, એટલે કે બહારમાં આવે છતાંય એમની દ્રષ્ટિ તો ત્યાં જ રહેતી હતી, એ જ ભાવમાં આગળ વધીને પૂર્ણપણે સ્થિર થવાની એમની ઈચ્છા હતી. એમને કઈ વ્રત આદિની અંદર સ્થિરતા એવું હતું નહીં. વ્રત આદિ તો સહજ હતા. વ્રત આદિ જે હતા, બાહ્યમાં પાંચ વ્રત મહાવ્રત, એ બધું તો સહજ હતું. એની પૂર્ણતાની ક્યાં વાત છે? એ તો સહજ હતું, એ તો શુદ્ધ ચારિત્ર હતું જ. અને એમનો જ આ સંદેશ છે કે પંચ મહાવ્રત આદિનો વિકલ્પ છે તે રાગ છે, જ્યારે અંતરમાં સ્વ સ્વરૂપ સ્થિરતા કરવી તે સંયમ નામ ચારિત્ર છે. પંચ મહાવ્રત આદિનો વિકલ્પ હોય છે ખરો, અને એવું જ બાહ્યમાં ચારિત્ર પણ હોય છે. સાતમા ગુણસ્થાનની દશા હોય અને કંઈ વસ્ત્ર સહિત હોય એવું ના હોય, એ તો નિર્ગ્રંથ મુનિ હોય, એમને તો એક તાણા નો પરિગ્રહ ન હોય. એમને દિગંબર મુનિ હોય, એમને બહુ પરિગ્રહ કેવો, અંતરંગ અને બાહ્ય બધા પરિગ્રહનો જેમને ત્યાગ થયો છે એવા એ મુનિ હોય. એટલે પાંચ મહાવ્રત આદિનો વિકલ્પ હોય છે ખરો, પણ એને કઈ સંયમ કયો છે એમ નથી. એ તો સાતમા ગુણસ્નાનની જે અદભુત દશા છે એ સંયમની વાત ચાલે છે, એ સાચો સંયમ છે. અને એવો સંયમ હોય ત્યારે બાહ્યમાં એવું જ ચારિત્ર હોય છે, શુદ્ધ ચારિત્ર હોય છે, એ પણ હોય જ છે ખરેખર. એટલે કે નિશ્ચયથી તો એ જે બાહ્ય જે વિકલ્પ જે છે એ તો છોડવા જેવો છે, એને કઈ સંયમ કહેતા જ નથી. વિકલ્પ જે છે એને તો સંયમ પણ થયો નથી, એ તો અચારિત્ર છે. જો એવી અંતરંગ દશા નથી અને માત્ર જે છે એ તો ચારિત્ર જ નથી, એ અચારિત્ર છે. સમ્યક દર્શન નથી અને એવો બાહ્યમાં સંયમ વર્તતો હોય તો એને કઈ ચારિત્ર કહ્યું નથી કે સંયમ કહ્યો નથી. આવી વાત આખરી લાગે પણ ભાઈ વાત તો એમ જ છે. સમ્યક દર્શન વિના જે ચારિત્ર છે એ માત્ર સુભાવ છે, એ પુણ્યબંધનું કારણ છે. એને લીધેથી એને ભવના ભ્રમણ થાય, દેવલોકની ગતિ થાય, પણ ત્યાંથી એ સમ્યક દર્શન વિના એ મિથ્યાદ્રષ્ટિ દેવ પાછો ભવના ભ્રમણમાં તિરિંચમાં મનુષ્યમાં એમ ભ્રમ્યા કરશે. અહીંયા કહે છે કે ધર્માત્મા સંયમી મુનિ નિરંતર પોતાના શુદ્ધ સ્વરૂપને ભાવે છે, આત્માવલોકનમાં આવે છે કે મુનિઓ વારંવાર વિતરાગતાનો ઉપદેશ આપે છે. શુદ્ધ સ્વરૂપમાં રમણતા કર એવો જ ઉપદેશ તેઓ આપે છે. રાગ કરવાની તો વાત જ નથી ભાઈ. વ્રત આદિનો શુદ્ધભાવ હોય, રાગ હોય છે એ જુદી વાત છે, અને રાગને કરવો એ જુદી વાત છે. શુભભાવ હોય પણ તું શુભભાવ કર એવો ઉપદેશ નથી હોતો, એ તો સહજ છે. પોતે શુદ્ધ ભાવમાં નથી તો બહારમાં આવે ત્યારે શુભભાવમાં જ હોય, એટલે એવું કહેવાની જરૂર જ નથી કે ભાઈ તું શુભભાવમાં રહેજે. તું શુદ્ધનો પુરુષાર્થ કર, તારી દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ રહેવી જોઈએ. આવી જ વાત હોય એટલે શુદ્ધ સ્વરૂપમાં રમણતા કરવાનો જ ઉપદેશ આપે. શુભભાવનો ઉપદેશ તો હોતો જ નથી. અરે જે ભાવે તીર્થંકર નામ કર્મ બંધાય તે ભાવની પણ મુનિવરોને ભાવના હોતી નથી. ધર્મી આશ્રવને ઈચ્છે, આશ્રવને ધર્મી ભાવે, આશ્રવને ધર્મી ઈચ્છે. આ તો આશ્રવ છે, શુદ્ધ ભાવ છે તો આશ્રવ છે, બંધનું કારણ છે, અને કદીય ન ભાવે. સમજાયું છે, લોજિકથી સમજાયું છે. પછી કે છે કે આ જ્ઞાન અને ક્રિયા એટલે કે ચારિત્ર એ બંનેની મૈત્રીના પાત્રરૂપ થયેલો તે એક જ જ્ઞાન માત્ર ભૂમિકાને આદરે છે, તે એક જ સાધકપણાને પામે છે, અને બીજા રાગમાં રોકાયેલા છે તેઓ સાધકપણાને પ્રાપ્ત થતા નથી. ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી કેટલાક અંશો લઈએ. અહીંયા કહે છે કે જો જે જ્ઞાન નય ને જ ગ્રહી ક્રિયાનયને છોડે છે તે પ્રમાદી અને સ્વચ્છંદી પુરુષને આ ભૂમિકાની પ્રાપ્તિ થઈ નથી. આ વાત તો પંડિતજીએ કરી, તો ગુરુદેવ એના ઉપર વિસ્તાર કરતા કહે છે કે જો શું કહ્યું કે એકલું શાસ્ત્રનું જાણપણું કરે પણ અંતરદ્રષ્ટિ પ્રગટ કરી અશુદ્ધતાને ટાળે નહીં તે પ્રમાદી અને સ્વચ્છંદી છે. એવા શુષ્ક જ્ઞાનીને અંતરમાં સાધકપણું પ્રગટતું નથી. શાસ્ત્રનું જાણપણું ખૂબ કરે તેથી ક્ષયક્ષમનો વિકાસ તો થાય, પણ એમાં શું, અંદર પરમ પુનિત શુદ્ધ ભાવમય આત્માને જાણે નહીં અને એકાંતે જ્ઞાનનયને ગ્રહે તે પુરુષ અશુદ્ધતા ટાળીને અંદર જતો નથી. શુદ્ધ ભાવમય આત્માને જાણે નહીં અને માત્ર બાહ્યમાં શાસ્ત્રનું જાણપણું કરે તેથી કોઈ અર્થ થતો નથી. એટલે કે એ અશુદ્ધતાને ટાળી શકતો નથી, સમ્યક દર્શન પ્રગટ કરતો નથી, તો એને પ્રમાદી જ કહ્યો છે. એટલે એવા પ્રમાદી સ્વચ્છંદી, સ્વચ્છંદી એટલા માટે કહ્યું કે એને મંત્રમાં એમ હોય છે કે મને જ્ઞાન છે, મને જાણપણું છે શાસ્ત્રનું કે મને જ્ઞાન છે, અને એ એમ માની અને પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી અને જે સાચો પુરુષાર્થ કરવો જે કરતો નથી, એટલે એ અપેક્ષાથી અહીંયા સ્વચ્છંદી કહ્યું છે. એવા પ્રમાદી સ્વચ્છંદી પુરુષને ભૂમિકાની એટલે કે સાધકપણાની દશાની પ્રાપ્તિ થતી નથી. એક વાત. હવે બીજી વાત છે કે જે ક્રિયાનયને જ ગ્રહીને જ્ઞાન નયને જાણતો નથી, માત્ર વ્રત સમિતિ ગુપ્તિ રૂપે શુભકર્મથી સંતુષ્ટ છે, એવો પુરુષ પણ આ નિષ્કર્મ ભૂમિકા પ્રાપ્ત કરતો નથી. એનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે આ દયા દાન વ્રત તપ સમિતિ ગુપ્તિ ઇત્યાદિના શુભભાવમાં જેઓ સંતોષાઈ જાય છે, અર્થાંત આ શુભભાવથી ધર્મ થાય છે એમ જેવો માને છે, તેઓ જ્ઞાન નયને જાણતા નથી, તેમને શુદ્ધ ચિદાનંદ ઘન પ્રભુ આત્માનું ભાન નથી, સ્વરૂપનું જ્ઞાન નથી અને માત્ર ક્રિયામાં રાચી રહ્યા છે, એમને પણ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થતા નથી. વ્રત આદિની જે બાહ્ય ક્રિયા કરે છે એ તો રાગ છે અને રાગમાં સંતુષ્ટ છે, તેને રાગ રહિત નિષ્કર્મ વિતરાગી ભાવની ભૂમિકા પ્રાપ્ત થતી નથી. આવા ક્રિયાજળ ક્રિયાકાંડીઓને આત્માના ધર્મની ક્રિયા થતી નથી, એટલે વાસ્તવમાં તેઓ અજ્ઞાની જ રહે છે. આગળ 238માં પાના પર બીજા પેરેગ્રાફમાં કહે છે કે જે પુરુષ અનેકાંતમય આત્માને જાણે છે એટલે અનુભવે છે તથા સુનિશ્ચળ સંયમમાં વર્તે છે, રાગાદિક અશુદ્ધ પરિણતિનો ત્યાગ કરે છે, એ રીતે જેણે જ્ઞાન નય અને ક્રિયા નયની પરસ્પર તીવ્ર મૈત્રી સાધી છે તે જ પુરુષ આ જ્ઞાન માત્ર નિજ ભાવમય ભૂમિકાનો આશ્રય કરનાર છે. આ વાત જે કહી એનો વિસ્તાર કરતા ગુરુદેવ અહીંયા કહે છે કે જો શું કહ્યું કે જે પુરુષ અનેકાંતમય આત્માને જાણે છે, અર્થાંત દ્રવ્ય પર્યાય સ્વરૂપ આત્મવસ્તુ છે, તેમાં ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે તે પર્યાય નથી અને એક સમયની પર્યાય છે તે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય નથી, આમ અનેક પણ કર્યું, આમ અનેકાંત કર્યું, આવું જે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તેને જે પુરુષ અનુભવે છે તે સમ્યક જ્ઞાની છે. આમ સમ્યક જ્ઞાન અને સુનિશ્ચળ સંયમ એમ બેમાં જે વર્તે છે તે પુરુષ જ્ઞાન માત્ર નિજ ભાવમય ભૂમિકાનો આશ્રય કરનાર છે. સમ્યક દર્શન થતા જ અભિપ્રાયથી તો રાગથી ભિન્ન પડ્યો હતો, છતાં રાગ હતો તો તેને જાણીને સ્વરૂપના ઉગ્ર આશ્રય વડે શુદ્ધ પરિણતિ વિતરાગી પરિણતિને પ્રગટ કરે અને એમ એ સંયમ રૂપ વર્તે છે. આગળ છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે ભાઈ અનેકાંતનો એવો અર્થ નથી કે નિજ સ્વભાવના આશ્રયે પણ ધર્મ થાય અને રાગના વ્યવહારના આશ્રયે ધર્મ થાય. વાસ્તવમાં સ્વભાવના આશ્રયે જ ધર્મ થાય અને રાગના વિભાવના આશ્રયે ધર્મ ન થાય તેનું નામ અનેકાંત છે. હવે જગતને આ વાત બેસતી નથી, જગતને જૈન ધર્મનું વાસ્તવિક સ્વરૂપ જાણવા મળ્યું નથી એટલે એ વાત એમને બેસતી નથી. બસ એ તો વ્રત કરો ને તપ કરો ને એમાં જ એ તો ક્રિયામાં રાચી રહ્યા છે, કેટલાક સુક્ષ્મ જ્ઞાનમાં રાચી રહ્યા છે. પોતે અંદર જ્ઞાન સ્વરૂપી પરમ પવિત્રતામય પ્રભુ છે, તેમાં અંતર એકાગ્ર થઈ ત્યાં જ ઠરવું એનું નામ ધર્મ છે. પછી સાથે શુભભાવ હોય તો હોય, પણ એ શુભભાવ ધર્મ નથી. આ વાત શુભભાવને વ્યવહારે મૈત્રી કહી છે, પણ નિશ્ચયથી એ મૈત્રી નથી. એ તો સ્વ આશ્રય પ્રગટ સમ્યક જ્ઞાન અને સ્વ આશ્રય પ્રગટ સંયમ ભાવ નિર્મળ રત્નત્રય તેને પરસ્પર મૈત્રી કહી છે. અહીંયા તો સ્વ આશ્રય પ્રગટ સમ્ય જ્ઞાન અને સ્વ આશ્રય પ્રગટ સંયમ ભાવ એ નિર્મળ રત્નત્રય તેને પરસ્પર મૈત્રી કહી છે. 245માં પાના ઉપર અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, તેમાં એકાગ્ર થઈને સ્થિત થવું તે જ્ઞાન ચેતના છે અને રાગમાં સ્થિત રહેવું તે કર્મ ચેતના છે. આ વાત તો ઘણી વાર આવી ગઈ છે. બાહ્ય વ્રત આદિમાં સ્થિત રહેવું તે કર્મ ચેતના છે અને તેના ફળમાં સ્થિત રહેવું તે કર્મ ફળ ચેતના છે. જ્ઞાનીને જ્ઞાન ચેતના છે અને અજ્ઞાનીને કર્મ ચેતના અને કર્મફળ ચેતના હોય છે. અહીંયા કહે છે કે જેણે જ્ઞાન નય અને ક્રિયા નયની અર્થાંત સમ્યક જ્ઞાન અને સ્વરૂપ સ્થિરતાની ગાઢ મૈત્રી સાધી છે તે જ પુરુષ જ્ઞાન માત્ર નિજ ભાવમય ભૂમિકાનો આશ્રય કરનારો છે, તે જ સાધક થઈને સિદ્ધ થાય છે. સ્વ આશ્રય જે જ્ઞાન અને વિતરાગી શાંતિ પ્રગટ છે તેને અહીં જ્ઞાન નય અને ક્રિયા નયની મૈત્રી કહી છે. તો આ રીતે આપણે કળશ 267 અહીંયા પૂરો કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખદામ બોલીએ.
સુખદામ અનંત.